Hare Rama, Hare Rama. राम राम हरे हरे। तो आप सब भक्तों नू श्रीमद भागवत सप्ताहना आ तृतीय दिवसना प्रथम सत्र में हार्दिक स्वागत करीए छे। श्रीमद भागवत जे अमल पुराण छे जेमा भगवान श्री कृष्ण अने तेमना भक्तोनी कथा नु वर्णन करवामां आव्युं छे एवी भागवत कथानुं श्रवण બે દિવસથી આપણે કરી રહ્યા છીએ। ભાગવત કથાનું શ્રવણ હૃદયના સમસ્ત કલ્મશોને નષ્ટ કરી નાખે, જન્મ જન્માંતરના દુર્ગુણોને સમાપ્ત કરી નાખે અને ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવે એવો પરમ પવિત્ર ગ્રંથ છે। અને આ ભાગવતના પ્રથમ સ્કંદના અંતિમ અધ્યાયમાં ભગવાનની કૃપાથી શુકદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિત પાસે પધાર્યા છે। महाराज परीक्षित हृदय थी प्रसन्न छे, सुखदेव गोस्वामी ने आसन प्रदान कर्यु। महाराज परीक्षित बन्ने हाथ जोड़ी सुखदेव गोस्वामी ने प्रणाम करता सुखदेव गोस्वामी ने प्रश्न पूछे, हे सुखदेव गोस्वामी, अतः प्रच्छामि संसिद्धि योगी नाम परमं गुरुं। प्रभु, आप आ संसारना मोटा मोटा योगीओना गुरु छो। गुरु नो अर्थ थाय महान, तमे महान छो, तमे श्रेष्ठ छो। यद्यपि सुखदेव गोस्वामी जारे महाराज परीक्षित पासे आया त्यारे तेमनी उमर मात्र 16 वर्षनी हती, छतां महाराज परीक्षित सुखदेव गोस्वामी ने योगी नाम परमं गुरु कही रह्या छे। मोटा मोटा योगीओ जेनी उमर 100 वर्षनी होय, 1000 વર્ષની હોય, 10000 વર્ષની હોય, એમના પણ ગુરુ સુખદેવ ગોસ્વામી છે। માત્ર 16 વર્ષના છે છતાં પણ પરીક્ષિત મહારાજ એમને પરમ ગુરુ કહી રહ્યા છે। ભક્તો, ગુરુ બનવા માટે, ગુરુ ધારણ કરવા માટે ઉંમરને ન જોવી જોઈએ। જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ હોય, જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણને તત્વથી જાણતા હોય એને ગુરુ કહેવામાં આવે છે। એવા ગુરુને ધારણ કરવા જોઈએ, પછી તે નાના હોય કે મોટા હોય, કે તે બાળક પણ કેમ ન હોય, ભગવાનને જાણવા વાળો ગુરુ છે। સુખદેવ ગોસ્વામી પરમ ગુરુ સંબોધન કરે અને પરીક્ષિત મહારાજ પૂછે, પુરુષસ્યેહ યત કાર્ય મ્રિય માણસ્ય સર્વથા। હે સુખદેવ ગોસ્વામી, હું 7 દિવસમાં મરવાનો છું, મારી મૃત્યુ નિકટ આવી ગઈ છે, હું મ્રિયમાણ છું, તો મારા હૃદયમાં જિજ્ઞાસા થઈ રહી છે. હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું કે આ સંસારમાં મારી જેવા મ્રિયમાણ વ્યક્તિને શું કરવું જોઈએ, જેને થોડા દિવસો પછી મરવાનું છે. હે સુખદેવ ગોસ્વામી, બતાવો તેને શું કરવું જોઈએ. ક્યારેક ક્યારેક આપણા મનમાં થાય કે આ ભાગવત ગ્રંથ તો પરીક્ષિત માટે છે, ભગવદ્ ગીતા તો માત્ર અર્જુન માટે છે. પણ ભક્તો, વાસ્તવમાં પરીક્ષિત મહારાજ આ પ્રશ્ન એમના માટે નહીં, આપણી માટે પૂછી રહ્યા છે. પરીક્ષિત મહારાજ પોતાને મ્રિયમાણ કહી રહ્યા છે. યદ્યપિ જોવામાં આવે તો પરીક્ષિત મહારાજના જીવનમાં 7 દિવસ વધ્યાતા. એ તો નિશ્ચિત હતું કે મહારાજ પરીક્ષિત 7 દિવસ જીવવાના છે. પણ ભક્તો, વિચાર કરો, આપણા જીવનનો શું ભરોસો છે? આપણે 7 દિવસ જીવશું કે 7 કલાક જીવશું કે 7 મિનિટ જીવશું, એનો કોઈ ભરોસો નથી. માટે પરીક્ષિત મહારાજ જે પૂછી રહ્યા છે એ એમના માટે નહીં, વાસ્તવમાં આપણી માટે પૂછી રહ્યા છે. કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, બતાવો જેને મરવાનું છે એને શું કરવું જોઈએ, એને કોનું નામ લેવું જોઈએ, એને કોનું ધ્યાન કરવું જોઈએ. મને ખબર છે, નૂનો ભગવતો બ્રહ્મણ ગૃહેશુ ગૃહ મેધી નામ. હું જાણું છું કે આપ એક સ્થાને વધારે સમય સુધી નથી બેસતા, છતાં હું શ્રદ્ધાળુ છું, હું જિજ્ઞાસુ છું, અને તમે મહાન ગુરુ છો. માટે બંને હાથ જોડીને હું તમને પ્રાર્થના કરું છું, કૃપા કરી તમે મને ઉપદેશ આપો કે મ્રિયમાણ વ્યક્તિને, મરવા વાળા વ્યક્તિને, જેનું મૃત્યુ નિશ્ચિત છે, એવા વ્યક્તિને શું કરવું જોઈએ. પરમ વિરક્ત ચૂડામણી સુખદેવ ગોસ્વામી મ્રિયમાણ વ્યક્તિ માટે બહુ સુંદર ઉપાય બતાવી રહ્યા છે. ભક્તો, સૌથી પહેલા તો આપણે આ વાતને સ્વીકાર કરવી પડશે કે આપણે પણ મ્રિયમાણ છીએ. આપણે જે લોકમાં રહી રહ્યા છીએ, આ લોકનું નામ છે મૃત્યુ લોક. યદ્યપિ આ બ્રહ્માંડમાં 14 લોક છે, પણ 14 લોકમાં આ પૃથ્વી લોકને મૃત્યુ લોક કહેવામાં આવે છે. કારણ કે આ પૃથ્વી ઉપર વ્યક્તિ કોઈ પણ સ્થાને અને ક્યારે પણ મરી શકે છે. આ પૃથ્વી લોકમાં વ્યક્તિ મરવાનું નિશ્ચિત નથી, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે મરી શકે. માટે જ આ પૃથ્વીને મૃત્યુ લોક કહેવામાં આવ્યું છે. આપણે બધા કાળરૂપી સર્પના મોઢામાં છીએ. સર્પ હોય ને સાપ, એ કોઈને એક સાથે ન ખાય, ધીરે 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 કરીને ખાય. અજગરને તમે કદાચ જોયો હશે, અજગર કોઈ પણ પશુને ખાય તો ધીરે 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 મોઢામાં લે. એમાં કાળરૂપી સર્પના મોઢામાં આપણે બધા છીએ. અને એક દિવસ એવો આવશે કે આ દેહમાંથી પ્રાણ નીકળી જશે અને આ શરીરને શમશાનમાં રાખ કરી નાખશે. પરીક્ષિત મહારાજ પૂછી રહ્યા છે કે આ શરીર રાખ થઈ જાય, મૃત્યુને પ્રાપ્ત થઈ જાય, એની પહેલા વ્યક્તિને શું કરવું જોઈએ. ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર એનો ઉત્તર આપતા કહે છે, શ્રી શુક વાચ વરિયાને શતે પ્રશ્ન कृतो लोकहितं नृप आत्मविसम्मत पुंसा श्रोतव्यादिषु य पर। हे नृप, हे राजन, जो बहुत सुंदर संस्कृत नो आ श्लोक छे, परीक्षित महाराजे जारे जिज्ञासा करी के मरवा वाला लोगों ने शू करवू जोईए, तो परीक्षित महाराज नु अनुमोदन करता सुखदेव गोस्वामी परीक्षित महाराज ने नृप कही रहा छे। नृप नो अर्थ थाय निर्णाम, नृप नो अर्थ थाय मनुष्य प्रजा, अने प नो अर्थ थाय पालन करवा वाला। आ संसार मां घणा बधा नृप छे, परंतु परीक्षित वास्तव मां नृप तो तमे छो, वास्तव मां राजा तो तमे छो। कारण के संसार ना लोको धन आपी भोजन आपी लोकोनु पालन करे, छताय लोको सुखी नथी थता। लोको मात्र भगवत कथा थी सुखी थशे, अने आजे तमे भगवत कथा सांभळवा माटे प्रश्न पूछो छे, वास्तवमां तमे नृप छो, वास्तवमां तमे मनुष्यनो पालन करवा वाला छो। हे नृप, वरिया नेश त्रे प्रश्न, तमारो आ प्रश्न वरण करवा योग्य छे, तमारो आ प्रश्न बहु उत्तम छे, बहु श्रेष्ठ छे। कारण कि तमारा प्रश्न थी केवल तमारुं ज नहीं, आ पृथ्वी में आ ब्रह्मांड में रहवा वाला समस्त लोकोनु हित थशे। कृतम लोक हितम नृप, संसार में रहवा वाला समस्त लोकोनु हित थाय एवो प्रश्न तमे पूछो छे। वास्तव में प्रश्न एवा पूछवा जोईए जेनाथी बधानु हित थाय, नहीं तो अमुक लोग एवा प्रश्न पूछे जेमा काई लेवानु न होय। एवा प्रश्न थी भक्ति नो वधारो न थाय, केवल तर्क करवा माटे प्रश्न पूछे। एक वार एक व्यक्ति प्रश्न पूछो कि जारे शिवजीए गणपति नु माथु कापी नाख्यु तो ये गणपति नु माथु क्या जैन फेड्यु? હવે ગણપતિના માથાનું શું કામ છે આપણે? તો આવા મૂર્ખ ભર્યા પ્રશ્નો લોકો પૂછે, પ્રશ્ન પરીક્ષિત જેવા હોવા જોઈએ, જે પ્રશ્નથી જગતનું કલ્યાણ થાય, જગતના સમસ્ત લોકોનું હિત થાય। પરીક્ષિત બહુ સુંદર પ્રશ્ન, કારણ કે આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ। कारण के मोटा मोटा आत्मज्ञानी पण आ प्रश्न ना उत्तर सांभळवा माटे तड़पी रहा छे। एटला माटे तो वेदव्यास ओर्व, काले तमे सांभळ्यु ने, असंख्य ऋषि मुनिओ आवीने बैठा था आ परीक्षित ना प्रश्न ना उत्तर सांभळवा माटे। श्रोतव्याधिनी राजेन्द्र, हे राजेन्द्र, हे राजाओमां श्रेष्ठ, हे राजाओमां श्रेष्ठ, आ संसारमां घणा बधा विषयो सांभळवा योग्य छे, घणी बधी एवी वातो छे जे संसारना लोको सांभळता होय, परंतु भगवत कथाने छोड़ी अने संसारना लोको अन्य विषय भोगनी जे चर्चा करता होय, आ विषय भोगनी चर्चा करी व्यक्ति काल ने नोतरू आपे छे। इस्कोन संस्थाना आचार्य प्रभुपाद जी बहुत सुंदर दृष्टांत आपे कि जारे व्यक्ति भगवान नी कथा न बोली, संसारिक कथा बोलता होय, तो एना काल ने निमंत्रण आपे। તમને ખબર હશે જ્યારે વરસાદની ઋતુ હોય વર્ષા ઋતુમાં દેડકા બહુ ડ્રાઉં ડ્રાઉં કરતા હોય, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય, અને એ સમયે સાપ જે હોય ને, સાપનું ભોજન, સાપનો આહાર દેડક્યા, દેડક્યાને ખાય. સાપ ગોતતો હોય દેડક્યાને, ક્યાં મળશે ક્યાં મળશે. અને અહીંયા દેડક્યા ડ્રાઉં ડ્રાઉં કરીને સાપને આમંત્રણ આપે, આવો અને અમને ખાઈ જાઓ. કે છે, ભગવાનની કથાને છોડી સંસારિક કથા કરવા વાળો સાપ કાળરૂપી સર્પને આમંત્રણ આપી રહ્યો છે. આટલું સુંદર મુખ ભગવાને દીધું છે, તો આ મુખેથી ભગવત કથા, ભગવાનનું નામ લેવું જોઈએ. પરીક્ષિત, હે રાજેન્દ્ર, સંસારમાં સાંભળવા જેવા અનેક વિષયો છે, પણ ભગવત કથા સૌથી ઉત્તમ છે. પણ બહુ દુઃખની વાત છે, સંસારના લોકો ભગવત કથા ન સાંભળી નિદ્રયા રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવા ચારથે હયા રાજન કુટુંબ ભરણે નવા. સંસારના લોકો ભગવત કથા ન સાંભળતા માત્ર ભૌતિક ભોગોમાં લિપ્ત રહે છે. સુખદેવ ગોસ્વામી આપણી જેવા લોકોની ચર્ચા કરે છે કે આ સંસારના લોકો શું કરે છે, કે છે, નિદ્રયા રિયતે નક્તમ. 24 કલાકનો દિવસ હોય એમાં 12 કલાક એકમાત્ર સુવાનું જ કામ કરે, અને સુતા સુતા પણ જો ભગવાનનું ધ્યાન કરતા હોય તો કોઈ વાંધો નથી. સુખદેવ ગોસ્વામી કહે છે કે સુતા સુતા પણ મનમાં લોકોને પાડવાની વાત, પત્ની સાથે સહવાસ સંભોગ પાપરૂપી કાર્ય કરે. તો 12 કલાક સુવામાં વયા જાય, અને બાકીના જે 12 કલાકનો દિવસ વધે એમાં શું કરે, કે છે, દિવા ચારથે હયા રાજન કુટુંબ ભરણે નવા. 12 કલાક સુઈને જ્યારે સવારમાં જાગે તો જાગીને ભાખરી ખાઈને કમાવા માટે નીકળી જાય, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે. વ્યક્તિને અર્થની ધનની તો પ્રાપ્તિ કરવી જ રહી. 12 કલાક સુવે અને સુઈને જ્યારે આ મહાશય જાગે તો જાગીને કુટુંબનું ભરણ પોષણ કરવા માટે. કે છે, આવી રીતે દેહા પત્ય કલત્રાદિ આત્મ સૈન્યશ્વ સત્સ્વપી. આ સંસારનો મનુષ્ય પોતાની આત્માનું કલ્યાણ કેવી રીતે થશે, આત્મા વિશે બિલકુલ અજાણ છે, અજ્ઞાન છે. અને એટલા માટે ખાવું પીવું અને સૂવું અને સમય મળે એમાં કુટુંબનું ભરણ પોષણ કરવું. અને તમે જુઓ, વ્યક્તિ કુટુંબનું ભરણ પોષણ કરવામાં જન્મથી મૃત્યુ સુધી કુટુંબનું ભરણ પોષણ કરે, છતાં કુટુંબવાળા એક વખતે એમ ન કહે કે બસ હવે રહેવા દો, હવે તમે ભક્તિ કરો. આખું જીવન કુટુંબ પોષાય વિયન નિજાયું સપ્તમ સ્કંદમાં પ્રહલાદ મહારાજ કહે છે કે એક વ્યક્તિ એનું આખું જીવન કુટુંબનું ભરણ પોષણ કરવામાં વ્યસ્ત કરી નાખે, બળદ જેવો બની જાય સવારથી સાંજ સુધી, પણ છતાંય એની પત્ની મોઢામાંથી એક વખત એમ ન કહે કે બસ પતિદેવ હવે બહુ થઈ ગયું, છતાંય પત્ની કહે કે તમે અમારી માટે કાંઈ કરતા જ નથી, તમે કાંઈ કામના નથી. પોતાના પુત્રો માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે, છતાંય પુત્રો પિતાને એટલું જ કે પિતાજી તમે કઈ કર્યું જ નહીં. જીવનમાં કુટુંબનું ભરણ પોષણ કરતા કરતા ગડપણ આવી જાય, અને પછી ગડપણમાં વ્યક્તિ કાંઈ ન કરી શકે. તો સુખદેવ ગોસ્વામી બહુ સુંદર કહે છે કે રાજન, સુખદેવ ગોસ્વામી પ્રત્યેક શ્લોકમાં રાજન, નૃપ, રાજેન્દ્ર, જો બહુ સુંદર સંસ્કૃત જે જાણતા હશે, ન જાણતા હોય તો જાણી લો, બધા શ્લોકમાં સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને સંબોધન આપે છે. હે નૃપ, હે રાજન, હે રાજેન્દ્ર, પણ તમે જુઓ, પરીક્ષિત મહારાજ તો રાજાનું પદ છોડીને આવ્યા છે. પરીક્ષિત મહારાજ એના પુત્ર જન્મેજયને રાજા બનાવી એક કોપીને એક લંગોટી પહેરીને બેઠા છે, છતાંય સુખદેવ ગોસ્વામી પરીક્ષિતને રાજન કેમ કહી રહ્યા છે? અને રાજન કે તોય વાંધો નહીં, રાજેન્દ્ર રાજાઓમાં પણ શ્રેષ્ઠ. એનું કારણ એક જ છે કે રાજાનું કાર્ય એની પ્રજાનું પોષણ કરવાનું હોય. રાજાનું એક જ કાર્ય પ્રજાનું પોષણ કરે, અને વાસ્તવમાં પ્રજાનું પોષણ ભોજન, કપડાં અને ઘરથી નથી થતું. વાસ્તવમાં પ્રજાનું પોષણ ભગવત કથાથી થાય છે. ભોજન, કપડાં અને ઘરથી તો આ શરીરનું પોષણ થાય, પણ આપણે આ શરીર નહીં, આપણે તો આત્મા છીએ, અને આત્માનું પોષણ કરવા વાળી વાત પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે, એટલા માટે એને રાજન કહે છે. વાસ્તવમાં તમે સંસારના લોકોનું પોષણ કરવા માટે બેઠા છો. આ ભાગવત અને ભગવત કથાથી સંસારના લોકોનું પોષણ થશે. એટલે એ પરીક્ષિત, તમે મને પૂછો ને કે મ્રિયમાણ વ્યક્તિને શું કરવું જોઈએ? જેને મરવાનું છે તેને શું કરવું જોઈએ? તો સાંભળો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મરતવ્ય ઇચ્છતા ભયમ તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મરતવ્ય ચેષ્ટતા ભયમ. ભાગવતનો આ પ્રસિદ્ધ શ્લોક છે, ભાગવતનો આ મુખ્ય શ્લોક છે, અને અમારા ગુરુ મહારાજના મુખે ઘણી વાર આ શ્લોક સાંભળ્યો છે. બહુ સુંદર. આપણે શું કરવું જોઈએ એ આ એક શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહી દે છે. મરવા વાળા વ્યક્તિને શું કરવું જોઈએ? આ સંસારમાં બધાને મરવાનું છે, એટલે આ કાર્ય બધા માટે અનિવાર્ય છે. કે છે, હે પરીક્ષિત, તસ્માત, તસ્માત નો અર્થ થાય એટલા માટે. પ્રશ્ન થઈ શકે, શા માટે? બધાને મરવું છે, બધાને મરવાનું છે, એટલા માટે. હે પરીક્ષિત, સર્વાત્મા, સર્વ આત્મા અર્થાત જે સર્વ લોકોના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત છે, જે આત્મા ની પણ આત્મા છે એવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, જેનું એક નામ હરિ છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ હરિ છે. હરિનો બહુ સુંદર અર્થ થાય. હરિનો અર્થ થાય હરણ કરવા વાળા. હરતી ઇતિ હરિ. અને ચૈતન્ય મહાપ્રભુ તો કહે છે, હરિ શબ્દ અનેકા અર્થ દુઈ મુખ્યતમ સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. હવે હરિ શબ્દના અનેક અર્થ, પણ હરિ શબ્દનો મુખ્ય અર્થ એ થાય જે પોતાની સુંદરતાથી સંસારના લોકોના મનનું હરણ કરી લે એને હરિ કહેવામાં આવે છે. તે પરીક્ષિત, આ હરિ બધાના હૃદયમાં રહેવા વાળા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું જોઈએ, અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી જોઈએ. આ ત્રણ કાર્ય જો મ્રિયમાણ વ્યક્તિ કરશે તો મર્યા પછી ભગવાનના ધામને પ્રાપ્ત થશે. ત્રણ કાર્ય કરવાના છે. ભગવાનની કથા સાંભળવી જે તમે સાંભળી રહ્યા છો, તેની સાથે સાથે કથા સાંભળવાનો અવસર ન મળે ત્યારે ભગવાનનું નામ લેવું, અને ભગવાનની કથા સાંભળી ભગવાનનું નામ લઈ જ્યારે સંસારના કાર્યમાં લાગ્યા હો ત્યારે ભગવાનના નામનું, ભગવાનની કથાનું, ભગવાનના રૂપ અને ભગવાનની લીલાનું ધ્યાન કરવું જોઈએ. આ ત્રણ કાર્ય જો વ્યક્તિ જીવનમાં કરશે તો એના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે અને મર્યા પછી ભગવત ધામને પ્રાપ્ત થઈ જશે. અને પરીક્ષિત, એટલા માટે જ આ સંસારના મોટા મોટા મુનિઓ, મોટા મોટા યોગીઓ પણ ભગવાનનું નામ લે છે, ભગવાનની લીલાનું ધ્યાન કરે છે અને ભગવાનની કથા સાંભળવા માટે બેસે છે. અને મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને આ ત્રણ કાર્ય કરવા, અર્થાત ભગવાનની ભક્તિ કરવી, એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. પરીક્ષિત, જો આખું જીવન આવી રીતે ભગવાનની કથા સાંભળશો, ભગવાનનું નામ લેશો અને ભગવાનની લીલાનું સ્મરણ કરશો તો મરતી સમયે, મરતા વેળે તમને ભગવાનનું સ્મરણ થશે. અને ગીતામાં ભગવાને કીધું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા કલેવરમ યઃ પ્રયાતિ સ મદભાવમ. હે અર્જુન, જે વ્યક્તિ એના જીવનમાં અંતિમ સમયે, મૃત્યુની અંતિમ સમયે જો મારું નામ લેશે અથવા મારું સ્મરણ કરશે તો નિશ્ચિત એ વ્યક્તિ મારા ધામને પ્રાપ્ત થશે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ તંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય. હે કૌંતે, હે કુંતી પુત્ર, જે વ્યક્તિ મરતી સમયે જેવું સ્મરણ કરે ને એને એવી ગતિ પ્રાપ્ત થાય. મરતી વખતે જે ધનનું સ્મરણ કરે એને બીજો જન્મ સાપ ન મળે. મરતી સમયે જેને ખાવાની ઈચ્છા રહી ગઈ હોય, ભોજન કરવાની ઈચ્છા, તેને બીજો જન્મ કીડી ન મળે અથવા સુવર ન મળે. તો જેવું મરતી સમયે જેવો વિચાર હોય, જેવું મનમાં સ્મરણ હોય એવી ગતિ પ્રાપ્ત થાય. સુખદેવ ગોસ્વામી કહે છે, જન્મ લાભ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો આ મનુષ્ય જન્મનો વાસ્તવિક લાભ શું છે? કરોડો રૂપિયા મળી જવા? નહીં. બહુ સારો એવો બંગલો મળી જવો કે સારી ગાડી મળી જવી, આ મનુષ્ય જીવનનો લાભ છે? જો ભાગવતમાં શું કહી રહ્યા છે, જન્મ લાભ પરે પુંસા. પુંસાનો અર્થ થાય પુરુષ, પુંસાનો અર્થ થાય મનુષ્ય. મનુષ્યનો આ સંસારમાં જન્મ થયો છે તો જન્મ થઈ સૌથી મોટો લાભ મનુષ્યનો શું છે કે છે અંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં સૌથી મોટો લાભ મરતી સમયે ભગવાનનું સ્મૃત્યુ, ભગવાનનું સ્મરણ થવું, આ છે જીવનનો સૌથી મોટો લાભ જે કાલે ભીષ્મ પિતાને પ્રાપ્ત થયો હતો. સૌથી મોટો લાભ છે. કરોડપતિ બની જવું આ સૌથી મોટો લાભ નથી. સારા છોકરા પ્રાપ્ત થવા આ મોટો લાભ નથી. સૌથી મોટો લાભ તો એ છે કે મરતી સમયે ભગવાન યાદ આવે. તો આવું સાંભળીને કોઈક વ્યક્તિ વિચાર કરે તો આપણું તો કામ થઈ ગયું, મરતી સમયે ભગવાનને યાદ કરી લેશું. અને કદાચ યાદ નહીં આવે તો છોકરાઓને કહી દઈશું મને યાદ કરાવજો. પણ ભક્તો, આમ મરતી સમયે ભગવાન યાદ ન આવે. આખું જીવન જેણે ભગવાનની કથા સાંભળી હોય અને ભગવાનનું નામ લીધું હોય એને મરતી સમયે ભગવાન યાદ આવે. આખું જીવન ગામનું વૈતરું કર્યું હોય, લોકો પ્રત્યે દ્વેષ ભાવ રાખ્યો હોય, સાંસારિક ચર્ચા કરી હોય, એને અંત સમયે ભગવાન યાદ ન આવે. તમારે જોવું, છોકરાઓ ભણતા હોય અને આખું વર્ષ ભણવામાં ધ્યાન ન દે, આખું વર્ષ રખડે અને પછી છેલ્લા દિવસે પુસ્તક લઈને બેસી જાય તો એ પાસ ન થાય, નપાસ થાય. એમાં જીવન એક પરીક્ષા છે. અને તમે વિચાર કરો કે આખું જીવન ભોગ ભોગવશું અને છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું, તો એમ ભગવાન યાદ નથી આવતા. સંતો બહુ સુંદર કથા કરે કે એક વ્યક્તિએ આવી જ એક કથા સાંભળી. શેઠ હતા, ચાર છોકરા હતા. એને કથા સાંભળી કે મરતી સમયે જો ભગવાનનું નામ ભગવાનનું સ્મરણ થાય તો ભગવાનની પ્રાપ્તિ થાય. તો એ શેઠે વિચાર કરી લીધો કે આપણું તો કામ થઈ ગયું, ચાર ચાર છોકરા છે, ચારે છોકરાને કહી દીધું જોઈ લેજો, હું જ્યારે મરું ને ત્યારે મારા કાનમાં ભગવાનનું નામ બોલજો ને ભગવાનને યાદ કરાવજો. તો એ શેઠનો આખું જીવન એને પૈસા કમાવામાં, વ્યવહાર કરવામાં, સંસારિક કાર્યોમાં ધ્યાન દીધું, ભજન ભક્તિ ન કરી. અને જ્યારે મૃત્યુનો સમય નિકટ આવ્યો ત્યારે ચારેય પુત્રોને બોલાવ્યા. ચારેય પુત્રો આવ્યા અને ચારેય પુત્ર કહેવા માંડ્યા, પિતાજી બોલો કૃષ્ણ, બોલો કૃષ્ણ. પણ એ સમયે એ શેઠે જોયું કે આ ચારેય મારી પાસે ઊભા છે અને સામે ઓલી ગાય ઊભી ઊભી હાવણીને ચાવતી હતી. હવે જેણે બહુ મહેનત કરી હોય ને એને ધનમાં બહુ લોભ હોય, જે જાજી મહેનત કરે એને જાજો લોભ હોય. પૈસા કમાવામાં જેણે મહેનત કરી હોય ને એને પૈસાની વેલ્યુ ખબર હોય. છોકરાઓએ કાંઈ મહેનત ન કરી અને આ પિતાજીએ મહેનત કરીને બધું એકત્રિત કર્યું હતું. ચારેય છોકરા એના બાપાને કહે કે બોલો હરે કૃષ્ણ, બોલો હરે કૃષ્ણ. પણ આને ઓલી હાવણી દેખાય અને ખીજાતા ખીજાતા એને કીધું કે અરે તમે ચારે હું કરો છો, હું જીવતો છું ને ઓલી પાડી હાવણી ચાવે છે અને તમે મારી પાસે ઊભા છો. આટલું કહીને શેઠ મરી ગયા. અને મર્યા પછી તરત ઈદ ઘરમાં પાડો બન્યા. તો આપણે ધ્યાન રાખવાનું છે, આપણે મૂર્ખામી નથી કરવાની. તો આવી રીતે શાસ્ત્ર ઉપર આપણે આપણી બુદ્ધિનો ચલાવવી જોઈએ. શાસ્ત્ર જે કહે છે એને એઝ ઇટ ઇઝ યથારૂપ રૂપે આપણે સ્વીકાર કરવો જોઈએ. અત્યારથી જ ભગવાનની ભક્તિ, ભગવત કથા અને ભગવાનનું નામ પ્રારંભ કરી દેવું જોઈએ, જેથી અંતે ભગવાનનું યાદ આવે. હે પરીક્ષિત, પ્રાયેણ મુનિયો રાજન, નિવૃતા વિધિષેધત ને ગુણ્યસ્તતા રમંતે સ્મ ગુણાનુકથને હરે. ભગવાનની ભક્તિ, ભગવાનની કથા અને કૃષ્ણનું નામ મહામંત્ર, મોટા મોટા મુનિઓ, મોટા મોટા મુનિ સાધુ સંત પણ આ જ કાર્ય કરે છે. કે છે જે બુદ્ધિમાન હોય ને, વિષેધત, બુદ્ધિમાન વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે, અને જેની બુદ્ધિ સ્થિર નથી એ ભગવાનની ભક્તિ ક્યારેય નહીં કરી શકે. માટે આ ભક્તિ પ્રદાન કરવા માટે હું તને ભાગવત સંભળાવીશ. ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતમ. આ ભગવત કથાથી રચિત શ્રીમદ ભાગવત પુરાણ, જે મેં મારા પિતા વેદ વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું, એ ભગવત કથા હું તને સંભળાવીશ. પરીક્ષિત, તમે શ્રદ્ધાથી આ ભાગવત કથાનું શ્રવણ કરો. આ સત્ય વાત છે, ભાગવત કથાનું શ્રવણ કરતી વખતે હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર ભાગવત હૃદયમાં નહીં ઉતરે. આચાર્ય લોકો કહે છે ત્રણ વ્યક્તિ ઉપર શ્રદ્ધા અવશ્ય હોવી જોઈએ. સૌથી પહેલા શ્રીમદ ભાગવતના પ્રતિપાદ્ય વિષય ભગવાન શ્રી કૃષ્ણ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. તત્પશ્ચાત ભાગવત ગ્રંથ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. ભાગવતમાં જે લખ્યું છે પૂર્ણ શ્રદ્ધાથી એને સાંભળી અને સ્વીકાર કરવું જોઈએ. પછી એમાં આપણી બુદ્ધિ ન દોડાવવી જોઈએ. ભાગવતમાં લખ્યું છે કે આ નથી કરવાનું તો પછી બંધ કરી દેવું જોઈએ, અને આ કરવું જોઈએ તો પછી આજથી શરૂ કરી દેવું જોઈએ. કાલે કીધું તું આ ભાગવતે કે ચાર પ્રકારના પાપ ન કરવા જોઈએ. યાદ કરાવવાની જરૂર નથી, તમે બે વખત સાંભળી ચૂક્યા છો. તો પછી ન કરવા જોઈએ. અને આજે આજ ભાગવતમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી અને કૃષ્ણનું નામ લેવું તો એ કરવું જોઈએ. અને ભાગવતમાં જે લખ્યું છે એનું પાલન કરે એને ભક્ત કહેવાય. ભક્તના શિંગડા ન હોય. અમુક લોકો એમ કે ભગત બનવું ભગત બનવું, ભગત પેન્ટ શર્ટમાં ભગત હોય એવું નથી કે ધોતી કુર્તામાં જ ભગત હોય. ભાગવતની જે કથા છે, ભાગવતના જે સિદ્ધાંત છે, આનું જીવનમાં પાલન કરે એ છે ભક્ત. અને એવો ભક્ત ભગવાનને પ્રિય બની જાય અને મૃત્યુ પછી ભગવાનને પ્રાપ્ત થઈ જાય. તો કહે છે પરીક્ષિત, શ્રદ્ધા હોવી જોઈએ. સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, ત્યારબાદ ભાગવત ગ્રંથ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, અને એની સાથે સાથે ભાગવત કહેવા વાળા વક્તા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. જો આ ત્રણ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા નહીં હોય તો ગમે એવો મોટો વ્યક્તિ ભાગવત સાંભળવા બેસશે, ભાગવત એને લાભ નહીં આપી શકે. માટે સૌથી પહેલા સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, શ્રદ્ધાથી ભાગવત સાંભળજો. અને ત્યાં નૈમિષારણ્યમાં પણ તત શ્રદ્ધાનાય મુનયો, એ લોકો પણ પૂર્ણ શ્રદ્ધાળુ હતા અને પરીક્ષિત મહારાજ પણ પૂર્ણ શ્રદ્ધાથી આ વાત સાંભળતા હતા. સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વાત કરે છે કે આ સંસારમાં પ્રાય લગભગ લોકો કામનાઓથી ભગવાનની ભક્તિ કરે કે મારે આ જોતું છે, મારે આ જોતું છે. હૃદયમાં કામના હોય તો સૌથી પહેલા સુખદેવ ગોસ્વામી એવા કામી લોકો માટે બહુ સુંદર ઉપાય બતાવે છે કે પરીક્ષિત, બ્રહ્મચર્ય કામસ્તુ યજેત બ્રહ્મણ પતિમ. જે લોકો બ્રહ્મ તેજની કામના રાખે છે, જેને બ્રહ્મ તેજની ઈચ્છા છે, એ દેવતાઓના ગુરુ બૃહસ્પતિની ભક્તિ કરે. બ્રહ્મ તેજની ઈચ્છા વાળા બૃહસ્પતિની ભક્તિ કરવી જોઈએ. અને ઇન્દ્રિયોનું બળ જેને જોતું હોય, જેને શરીરની શક્તિ જોતી હોય, એને ઇન્દ્રની પૂજા કરવી જોઈએ. અને જેને સંતાન જોતા હોય, સંતાનની પ્રાપ્તિ કરવી હોય, એને પ્રજાપતિની, જેટલા પણ પ્રજાપતિઓ છે એની ભક્તિ કરવી જોઈએ. દેવી માયા તુ શ્રી કામસ્તે, જેને લક્ષ્મી જેને ધન જોતું હોય એને માયાદેવીની ઉપાસના કરવી જોઈએ. અને જેને તેજ જોતું હોય, જેને એના મુખમંડળ કે શરીર ઉપર તેજ જોતું હોય, એને અગ્નિદેવની ઉપાસના કરવી જોઈએ. વસુ કામો વસુ રુદ્રાન, જેને બળ જોતું હોય એને રુદ્રગણની ઉપાસના કરવી જોઈએ. અને જેને અનાજ જોતું હોય, આપણા ખેડૂતો અનાજની લાલસા રાખે, જેને અનાજ જોતું હોય એને અદિતિની પૂજા કરવી જોઈએ, દેવતાઓની માં અદિતિની પૂજા. અને જેને સ્વર્ગ જોતું હોય એને દેવતાની ઉપાસના કરવી જોઈએ. અને જેને રાજ્ય જોતું હોય, જેને નેતા બનવું હોય અને નેતામાં ચૂંટાવવું હોય, તો એને વિશ્વ દેવની ઉપાસના કરવી જોઈએ. ભાગવતમાં બધું લખ્યું છે. તો હું તો આ જલ્દી જલ્દી આની વ્યાખ્યા નથી કરતો, જેની જે ઈચ્છા હોય એને પકડી લેજો તમે. જેને પોતાની પ્રજાને અનુકૂળ કરવી હોય, પ્રજા અર્થાત કદાચ કોઈક રાજા હોય તો પ્રજાને અનુકૂળ કરવી હોય, અને અથવા કોઈ પતિ હોય તો પત્ની અને પુત્રને અનુકૂળ કરવા હોય. કારણ કે પુત્ર કયામાં ન હોય, પત્ની આપણી વાત માનતી ન હોય, તો લગભગ આ તો બધાને તકલીફ હોય. તો પ્રજાને અનુકૂળ કરવી હોય તો સાધ્ય દેવની ઉપાસના કરવી જોઈએ. આ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે. આયુષ્ય કામો અશ્વિનો, જેને પોતાની આયુષ્ય લંબાવવી હોય, વધારે ઉંમર વધારે વર્ષો સુધી જેને જીવવું હોય, એ સ્વર્ગના અશ્વિની કુમારની ઉપાસના કરવી જોઈએ. અને જેને સન્માનની આશા હોય, ઘણા લોકોની ઈચ્છા હોય કે મને માન મળે, સન્માન મળે, તો જેને સન્માનની આશા હોય એને આકાશ અને પૃથ્વીની પૂજા કરવી જોઈએ. રૂપાભિકામો ગંધર્વાન, માતાઓ માટે આવી રહ્યું છે, જેને રૂપની ઈચ્છા હોય, રોજ રોજ બ્યુટી પાર્લરમાં ન જવું હોય તો ગંધર્વોની ઉપાસના કરવી જોઈએ, રૂપ પ્રાપ્ત થશે. અને જેના લગ્ન ન થતા હોય, જેને વાંઢા રહેવામાંથી બચવું હોય, ગમે એટલું તમે માંગું નાખો પણ સામેથી હા ન આવતી હોય, કે જે સ્ત્રી કામમ ઉર્વશી પૂજેત, જેને સ્ત્રીની કામના હોય એને ઉર્વશીની ઉપાસના કરવી જોઈએ, જેને સ્વામી બનવું હોય એને બ્રહ્માજીની ઉપાસના કરવી, અને જેને ભોજન જોતું હોય, ટાઈમે ખાવાનું ન મળતું હોય તો ભોજનની કામના વાળાને વરુણ દેવતાની ઉપાસના કરવી જોઈએ, જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય, ભણતા છોકરાઓને કદાચ વિદ્યાની ઈચ્છા હોય તો વિદ્યા પ્રાપ્તની ઈચ્છા કરવા વાળાને શિવજીની પૂજા કરવી જોઈએ, અને પતિ પત્ની વચ્ચે જો બધા બહુ ઝઘડા થતા હોય કે છે દાંપત્ય ઉથાર્ય, દંપતીમાં, હવે દંપતી શબ્દ આવ્યો છે એટલે મને એક વસ્તુ યાદ આવી ગઈ. એકવાર કોઈ પૂછ્યું આ દંપતી એટલે શું, તો દંપતીનો અર્થ સરળ છે, તમે જો વિચાર કરો તો મહેનત કરાવી કરાવીને પત્ની પતિનું દમ કાઢી નાખે, પૂરેપૂરું દમ નીકળી જાય એને દંપતી કહેવાય. પતિનો અર્થ તો તમે જાણો છો, દમ કાઢી નાખે એવો પતિ. પણ દંપતીમાં જો ઝઘડા થતા હોય, પ્રેમ ન હોય, તો કે છે દંપત્યાર્થ ઉમા સતીમ, દંપતીમાં જો પ્રેમ રાખવો હોય તો પાર્વતીની પૂજા કરવી જોઈએ. ધર્માર્થ ઉત્તમમ શ્લોકમ, પિતૃને પ્રસન્ન કરવા હોય, કે છે પિતૃને પ્રસન્ન કરવા માટે અને આપણી રક્ષા કરવા માટે, પિતૃની રક્ષા કરવા માટે યક્ષ અને મરુદગણની ઉપાસના કરવી જોઈએ. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને અલગ અલગ ઉપાય બતાવે તો અંતે પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ તમે બહુ સારી વાત કરી, પણ જેને બધું જોતું હોય એને એક એક વસ્તુ એ તો ચાલશે નહીં, જેને આ બધું જોતું હોય એને શું કરવું? એ તો આ બધા દેવી દેવતાઓને પછી આ દેવી દેવતાઓને પ્રસન્ન કરવામાં જ રહી જશે, સુખ તો ભોગવી નહીં શકે. પ્રભુ મારે આ બધું જોઈતું છે માની લો, તો એને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર કહે છે કે અકામો સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન જજેત પુરુષમ પરમ. જેને આ બધું જોતું હોય અને આ બધું પ્રાપ્ત કરીને સુખી થવું હોય તો આ બધા લોકોને છોડી કેવલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. કૃષ્ણની ભક્તિ કરવા વાળો આ બધું પ્રાપ્ત કરી લેશે. મેં જોયું ઘણા લોકો ટેન્શનમાં આવી ગયા કે ભૂલી ગયા રે આ દેવતાનું નામ. જ્યારે હું નામ લઈ રહ્યો હતો તો અમુક લોકો ભૂલી જતા હતા, પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી, આ બધી વસ્તુ મળી જશે જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરશે. આ ભાગવત કહે છે અકામો સર્વ કામો વા, આ બધી કામના હોય એને શું કરવું? યજેત પુરુષમ પરમ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. પણ જો તમને સાચી વાત કહું તો જે શુદ્ધ ભક્ત હોય ને એ ક્યારેય કામના ન કરે, ક્યારેય કામના ન કરે, છતાં પણ ભગવાન એને બધું આપી દે. આજના પ્રસંગમાં આવશે, ધ્રુવ મહારાજને કાંઈ નહોતું જોતું છતાં ભગવાને એને કેટલું બધું દીધું. તો બહુ સુંદર કથા સુખદેવ ગોસ્વામી પ્રારંભ કરે. પરીક્ષિતનો એક પ્રશ્ન હતો કે પ્રભુ ભૂય એવ વિવત સ્વામી, ભગવાન આત્મ માયયા, હું જાણું છું કે ભગવાન શ્રી કૃષ્ણ આ સૃષ્ટિનું સર્જન કરે છે, તો સૌથી પહેલા તમે મને એ કથા સંભળાવો આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, સૃષ્ટિના સર્જનની કથા સંભળાવો કેવી રીતે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે. તો આ સૃષ્ટિનું સર્જન અને ભાગવત કથા પ્રારંભ કરતા પહેલા સુખદેવ ગોસ્વામી ભગવાનને પ્રાર્થના કરે, મંગલાચરણ કરે. ઘણા શ્લોકોમાં સુખદેવ ગોસ્વામી મંગલાચરણ કરે કે ભગવાનની કથા અદ્ભુત છે, ભગવાનનો પ્રતાપ અદ્ભુત છે. ગમે એવો વ્યક્તિ, કિરાત હુણાંગ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના ખસાદય એની એચ પાપા તદપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભ વિષ્ણવે નમઃ. કે છે આદિવાસી હોય, મૂર્ખ હોય, ગમે એટલો પાપી કેમ ન હોય, જો એ વ્યક્તિ કૃષ્ણની કથા સાંભળી લેશે તો પરમ પવિત્ર શુદ્ધાતિ શુદ્ધ થઈ જશે. એવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. અને મંગલાચરણ કર્યા બાદ સુખદેવ ગોસ્વામી પરીક્ષિતને કહે કે પરીક્ષિત, તમારે સૃષ્ટિ વિશે જાણવાની ઈચ્છા છે ને, તો એક વાર નારદ મુનિએ બ્રહ્માજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, એટલે હું તમને, સુખદેવ ગોસ્વામી કહે છે કે હું તમને, નારદ મુનિએ જ્યારે બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો તો બ્રહ્માજીએ નારદજીને જે કથા કરી એ કથા હું તમને સંભળાવીશ. આચાર્યોની બુદ્ધિ, આચાર્યનું આચરણ બહુ મહાન હોય. સુખદેવ ગોસ્વામી એમ નથી કહેતા કે હું મારા મનથી કથા સંભળાવીશ. સુખદેવ ગોસ્વામી એમ કહે છે કે બ્રહ્માજીએ નારદજીને જે કથા કીધી હતી એ કથા હું તને સંભળાવીશ. અને આ કથા, આ વાસ્તવિક કથા તો નૈમિષારણ્યમાં સુદ ગોસ્વામી સંભળાવી રહ્યા છે. અને સુદ ગોસ્વામી ઋષિ મુનિઓને કહી રહ્યા છે કે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને જે કીધું એ હું તમને કહી રહ્યો છું. વાસ્તવમાં જે યોગ્ય વક્તા હોય ને, સારા વક્તા એને કહેવાય જે આચાર્યોની વાત એઝ ઇટ ઇઝ શ્રોતાઓ સામે રાખે, પોતાના મનની વાત, પોતાની બુદ્ધિની વાત કરવા વાળો યોગ્ય વક્તા ન કહેવાય. સુખદેવ ગોસ્વામી વક્તામાં સર્વશ્રેષ્ઠ છે. શુદ્ધ ગોસ્વામી વક્તામાં શ્રેષ્ઠ છે. એનું કારણ કે એ પોતાનું કઈ નથી બોલતા, એમણે આગળ જે સાંભળ્યું છે એ બોલે છે. તો યોગ્ય વક્તા, સારા વક્તા એને કહેવાય જે એઝ ઇટ ઇઝ, જે શાસ્ત્રની વાતને યથારૂપ પ્રકટ કરે. ઘણા લોકો એવી ઈચ્છા રાખે કે આ કથાકાર ઓઠા નથી કહેતા, લોકોને હસાવતા નથી, પણ વાસ્તવમાં પોતાની બુદ્ધિથી લોકોને હસાવવા એ તો કથામાં દોષ કહેવાય. શુદ્ધ ભાગવત એને કહેવાય જે આચાર્યોની વાત યથારૂપ પ્રકટ કરે. એટલા માટે તો ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે છે, મુનિન પ્રથમ હરિ કીરતી ગાઈ, સહી મમ સુગમ ચલત મમ ભાઈ, અતિ અપાર ચરિત ભર જે નૃપ સેતુ કરાઈ, કહું પી પર કહું પરમ લઘુ, બિન શ્રમ પાર રહી જાય. કે છે આ સંસારના મુનિઓએ ભગવાનની જે જે કીર્તિ ગાઈ છે, મોટા મોટા આચાર્યોએ મુનિઓએ જે જે બોલ્યા છે એ વસ્તુને ફરીથી બોલવું એ જ સૌથી ઉત્તમ કાર્ય છે. નહીં તો આપણી બુદ્ધિમાં તો કેવળ કામ વાસના ભરેલી છે, આપણે બોલી બોલીને શું બોલી શકીએ. વાસ્તવમાં હૃદયની પવિત્રતા એક સાધારણ વ્યક્તિની બુદ્ધિ અને મનની વાત સાંભળવાથી નહીં આવે. ભાગવતની વાત યથારૂપ જ્યારે સાંભળશું ત્યારે હૃદયની પવિત્રતા આવશે. અને આ જ કાર્ય સૌથી ઉત્તમ છે અને સરળ છે. તમે જો, ગોસ્વામી તુલસીદાસજી દ્રષ્ટાંત આપે, ગંગા નદીનો પ્રવાહ કેટલો તેજ ગતિથી ચાલતો હોય. તમે હરિદ્વાર ગયા હશો, હરકી પૌડી ઉપર ક્યારેક ઉભાઓ, એ ગંગા નદીની ધારા તમે થોડા કઈ અંદર જાઓ તો ખેંચાઈ જાઓ. અને એમાં તમારે આ કિનારેથી પેલે પાર જવું હોય, અશક્ય અસંભવ. અરે આપણી વાત જવા દો, મોટા હાથીને પણ, ગજરાજને પણ જવું હોય ને તો એ તણાઈ જાય. ભક્તો, એવી જ રીતે ભગવાનની ગુણ રૂપ લીલા સિદ્ધાંત એ પ્રવાહની સમાન છે, જો વ્યક્તિ પોતાની બુદ્ધિથી આ ભગવાનની લીલામાં અને આ સિદ્ધાંતોમાં ઉતરશે તો એ તણાઈ જશે, પાર નહીં કરી શકે.